ઓડિયો સારાંશ એકત્ર એઆઈ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે આજના આ વિશેષ ચર્ચા સત્રમાં. આજે આપણે ગુજરાતી સાહિત્યના એક ખૂબ જ પ્રભાવશાળી નિબંધ પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ.
હા, સુરેશ જોશી દ્વારા લખાયેલ વિવેચનનો અંત.
બરાબર. આ નિબંધ 1969માં લખાયો હતો અને પછી શૃણુવંતુ, જે 1972માં પ્રગટ થયું, તેમાં સ્થાન પામ્યો.
અને તે સમયે એણે ખરેખર સાહિત્ય જગતમાં હલચલ મચાવી દીધી હતી.
ચોક્કસ. સુરેશ જોશી, જેમણે ગુજરાતી સાહિત્યમાં આધુનિકતા અને ખાસ કરીને રૂપવાદી વિવેચનને ખૂબ મહત્વ આપ્યું.
હા, એમણે જે વિચારને કેન્દ્રમાં લાવવાનું કામ કર્યું.
તેઓ આ નિબંધમાં કેટલાક મૂળભૂત, કદાચ થોડા અસ્વસ્થ કરે એવા સવાલો પૂછે છે.
બિલકુલ.
તો આજની આપણી આ ચર્ચાનો હેતુ એ સમજવાનો છે કે જોશી અહીં કઈ મુખ્ય સમસ્યાઓ તરફ ધ્યાન દોરે છે, શું ઉકેલ સૂચવે છે,
અને એમના વિચારો આજે પણ કેટલા પ્રસ્તુત છે, ખરું ને?
એકદમ.
તો નિબંધનું શીર્ષક જ જુઓ, વિવેચનનો અંત. શું ખરેખર વિવેચન પૂરું થઈ ગયું છે?
હા, શું કહેવા માંગે છે એનાથી?
જોશીનો મુખ્ય સૂર એ હતો કે એમના સમયમાં જે નવું સાહિત્ય રચાતું હતું, નવી કવિતાઓ, વાર્તાઓ, નવલકથાઓ,
એટલે કે સર્જન.
હા, સર્જન. અને એના વિશે જે વિવેચન થતું હતું, એટલે કે એની ચર્ચા, મૂલ્યાંકન,
એ બંને વચ્ચે જાણે મેળ નહોતો.
બરાબર. એક મોટી ખાઈ પડી ગઈ હતી. સર્જન જાણે હરણફાળ ભરી રહ્યું હતું,
અને વિવેચન
જાણે કાચબાની ગતિએ ચાલતું હતું. એમણે આ જ શબ્દો વાપર્યા છે.
હા, સર્જને હરણફાળ ભરી છે ત્યારે વિવેચન હજી કચ્છપ ગતિએ ચાલી રહ્યું છે. આ અંતર કેમ ઊભું થયું અને એની અસરો શું?
એની અસરો ઘણી બધી હતી. એક તો જે સામાન્ય વાચક છે, સહૃદય જેને કહીએ,
હા,
તે નવા સાહિત્યિક પ્રયોગોથી, નવી સંવેદનાથી અજાણ રહી જાય, કારણ કે વિવેચન એને ત્યાં સુધી લઈ જતું નથી,
એ માર્ગદર્શન નથી આપતું.
બરાબર. બીજું, વિવેચન પોતે જ જૂનવાણી અપ્રસ્તુત પ્રશ્નોમાં અટવાયું રહે.
એટલે કે નવા સર્જનને સમજવા માટે જે સાધનો જોઈએ, જે સજ્જતા જોઈએ,
એનો અભાવ દેખાય. અને ઘણીવાર તો પોતાની આ મર્યાદા ઢાંકવા માટે શું કરે?
શું?
કેટલાક વિવેચકો એવો હાવ ઊભો કરે કે મૂલ્યનાશ થઈ રહ્યો છે, સાહિત્ય બગડી રહ્યું છે.
એટલે નવું જે આવ્યું એને સમજવાને બદલે સીધું વખોડી કાઢવાનું.
હા, જૂના માપદંડોથી જ માપ્યા કરવાનું.
આની અસર સર્જકો પર શું પડતી હશે?
એની બેવડી અસર હતી. એક વર્ગ એવો હતો જે આવા વિવેચનને ગણકારતો જ નહોતો.
એનાથી ઉપરા ચાલે.
હા, એમ માને કે આ લોકો આપણને સમજતા જ નથી, તો એમની ચિંતા શું કરવી? ક્યારેક તો પોતાના વર્તુળમાં જ એકબીજાની કૃતિઓ વખાણે કે વખોડે.
જાણે પેલા રૂઢિગત વિવેચનની મજાક ઉડાવતા હોય એમ.
હા, એની પેરોડી કરતા હોય એમ. પણ બીજી તરફ કેટલાક સર્જકો હતા જેમને માન્યતા જોઈતી હતી,
પ્રસ્થાપિત થવાની ઈચ્છા.
હા, એટલે એ લોકો શું કરે, પેલી સંસ્થાઓ કે વિવેચકોને ખુશ કરવા પોતાની કૃતિમાં સાહિત્યતર તત્વો ભેળવી દે.
જેમ કે
કોઈ સમાજ સુધારાનો બોધ, કોઈ ચોક્કસ વિચારધારાનો પ્રચાર. આ બધું કળાના ભોગે થતું સમાધાન હતું.
અને આ બધાની અસર આખરે તો સમાજની સાહિત્ય પ્રત્યેની રૂચિ પર પણ પડતી હશે ને?
પૂર્વગ્રહ બંધાય.
લોકો એવું માનવા લાગે કે આજકાલનું સાહિત્ય તો કંઈ સમજાતું જ નથી.
બરાબર. અથવા પહેલા જેવું સરસ હવે નથી લખાતું. આનાથી શું થાય, સમાજનો મોટો વર્ગ ધીમે ધીમે સાહિત્યથી દૂર થતો જાય.
અને યુનિવર્સિટી શિક્ષણમાં પણ આની અસર દેખાય.
હા, ત્યાં પણ મોટાભાગે જૂની, માન્ય ગણાતી કૃતિઓ જ ભણાવાય. સમકાલીન સાહિત્ય તરફ વિદ્યાર્થીઓની સૂઝ કેળવાય જ નહીં.
આ સમસ્યાઓનું ચિત્ર સ્પષ્ટ કર્યા પછી જોશી એક વધુ મૂળભૂત પ્રશ્ન ઉઠાવે છે. એમ કે કેટલાક તો એવું માને છે કે કલાકૃતિનું વિવેચન ખરેખર શક્ય જ નથી.
હા, આ બહુ રસપ્રદ મુદ્દો છે.
આ વિચાર ક્યાંથી આવ્યો?
એના મૂળમાં પેલો અદ્વિતીયતાનો ખ્યાલ છે, યુનિક હોવાનો.
એટલે કે દરેક કલાકૃતિ પોતાનામાં અનન્ય છે.
હા, તો જો દરેક કૃતિ યુનિક હોય તો પછી એની સરખામણી બીજી કૃતિ સાથે કેમ થાય? એનું મૂલ્યાંકન કયા આધારે થાય?
અને જો સરખામણી કે મૂલ્યાંકન જ ન થાય તો વિવેચન શું કરે?
બરાબર. જોકે જોશી પાછા આ અદ્વિતીયતાના ખ્યાલ સામે પણ સવાલ ઉઠાવે છે.
શું સવાલ?
એ પૂછે છે કે જો બધી જ કૃતિઓ માત્ર અદ્વિતીય જ હોય તો પછી સારી અને નબળી કૃતિ વચ્ચે આપણે ભેદ કેવી રીતે પાડીએ છીએ? કંઈક તો સમાન તત્વ હશે ને જેના આધારે આપણે કહી શકીએ કે આ કૃતિ વધુ સફળ છે.
અને કથા સાહિત્ય એટલે કે વાર્તા નવલકથા એના વિવેચનમાં તો મુશ્કેલીઓ કદાચ વધુ હશે.
હા, ત્યાં ઘણીવાર શું થાય છે કે વિવેચન કૃતિના રૂપ પર, એની ભાષા કેવી છે, શૈલી કેવી છે, એના પર ધ્યાન આપવાને બદલે
ક્યાં જાય છે?
એમાં પાત્રો કેવા છે, વાર્તા શું સંદેશ આપે છે, જીવન દર્શન શું છે, વાસ્તવિકતા કેટલી છે, આવી બધી સાહિત્યની બહારની બાબતોમાં અટવાઈ જાય છે.
એટલે પાત્રોનું મૂલ્યાંકન પણ નૈતિકતાના ધોરણે થાય, કલાત્મકતાના નહીં.
બરાબર. દાખલા તરીકે કોઈ વિલનનું પાત્ર ખૂબ કલાત્મક રીતે આલેખાયું હોય, પણ વિવેચક એને ખરાબ પાત્ર કહીને વખોડી કાઢે.
એટલે વિવેચન કૃતિના સૌંદર્યલક્ષી પાસાને, એની એસ્થેટિક ક્વોલિટીને ગૌણ ગણે છે.
હા, અને જો વિવેચન કૃતિની કલાત્મકતા, એના રૂપને જ મહત્વ ન આપે, તો પછી સર્જકોને એમાં શું રસ પડે?
એટલે જ ઘણા સર્જકો વિવેચનને નકામું ગણતા હતા.
બરાબર.
અને પેલી ભાષાની સમસ્યા પણ હતી.
હા, અસ્પષ્ટ પરિભાષા.
હા, એટલી ભારેખમ અઘરી પરિભાષા વાપરે કે મૂળ વાત જ સમજાય નહીં. અને પેલો પ્રયત્ન વિવેચનને વિજ્ઞાન જેવું ઓબ્જેક્ટિવ બનાવવાનો.
પણ કળાના આસ્વાદમાં એ શક્ય છે? પૂરેપૂરી ઓબ્જેક્ટિવિટી
એ જ મોટો પ્રશ્ન છે.
જો સબ્જેક્ટિવિટી એટલે કે વ્યક્તિનિષ્ઠતા અનિવાર્ય હોય, તો પછી અલગ અલગ મંતવ્યો વચ્ચે સાર્થક સંવાદ કેવી રીતે થાય?
આ બધી સમસ્યાઓ ગણાવ્યા પછી જોશી ઉકેલ તરફ કઈ રીતે જાય છે? અહીં રૂપ એટલે કે ફોર્મનો ખ્યાલ બહુ મહત્વનો બને છે ને?
એકદમ. રૂપ એ સુરેશ જોશીના વિવેચન વિચારનું કેન્દ્ર છે. પણ રૂપ એટલે શું એ સમજવું બહુ જરૂરી છે, કારણ કે એના વિશે બહુ ગેરસમજો છે.
જેવી કે?
પહેલી ગેરસમજ એ કે રૂપ એટલે કૃતિનું બહારનું માળખું. જેમ કે સોનેટ હોય તો 14 લીટી, ગઝલ હોય તો કાફિયા રદીફ.
પણ જોશી કહે છે રૂપ એવું બહારથી લાદેલું બીબું નથી.
ના, બિલકુલ નથી. અને બીજી ગેરસમજ એ કે કૃતિમાં જે વિચાર હોય, સંદેશ હોય, જીવન દર્શન હોય, એ જ રૂપનું મુખ્ય તત્વ છે.
આનો પણ જોશી વિરોધ કરે છે.
હા, કારણ કે જો વિચાર જ મુખ્ય હોય તો પછી કળા શા માટે? એ વિચાર તો સીધો પણ કહી શકાય.
તો પછી જોશીના મતે સાચું રૂપ એટલે શું?
રૂપ એટલે કૃતિના બધા જ ઘટકો, શબ્દો, ભાષા, લય, કલ્પનો, પાત્રો, ઘટનાઓ, આ બધું જે રીતે એકબીજા સાથે ગૂંથાઈને એક અખંડ, એક જીવંત એકમ રચે છે તે
ઓર્ગેનિક યુનિટી જેને કહીએ.
હા, બરાબર. એક એવી આંતરિક રચના જેમાં દરેક ભાગ જરૂરી હોય અને આખા સાથે જોડાયેલો હોય, જાણે શરીરના અંગો.
કોઈ ઉદાહરણ આપી શકો?
ચિત્રનું ઉદાહરણ લો. રેખાઓ, રંગો, આકારો એવી રીતે ગોઠવાયેલા હોય કે આપણી નજર ચિત્રમાં જ રહે, બહાર ભટકે નહીં.
એ ગોઠવણી જ એક ખાસ અનુભવ કરાવે.
હા, એ ઘટકોની ગોઠવણી, એનો વિન્યાસ, એ જ આપણને એક ચોક્કસ અનુભવ કરાવે છે. આ અનુભવ જ રૂપ દ્વારા શક્ય બને છે.
એટલે કૃતિ શું કહે છે, કન્ટેન્ટ, એના કરતાં એ કેવી રીતે કહે છે, ફોર્મ, તે વધુ અગત્યનું છે.
રસાનુભવ માટે તો રૂપ જ કેન્દ્રમાં છે. સામગ્રી ગમે તે હોય, પ્રેમ હોય, યુદ્ધ હોય, મૃત્યુ હોય કે સાવ સામાન્ય વાત હોય, પણ જો સર્જક એને રૂપમાં ઢાળી ન શકે,
એટલે કે ઘટકોને બરાબર ગોઠવીને એક સુગ્રથિત કલાત્મક આકૃતિ ન રચી શકે,
તો એ કૃતિ રસની દ્રષ્ટિએ સફળ ન ગણાય. રૂપનું કામ જ ભાવકની ચેતનાને પકડી રાખવાનું છે, એને એક સમગ્ર અનુભવ કરાવવાનું છે.
કૃતિને એક એસ્થેટિક ઓબ્જેક્ટ તરીકે અનુભવવાનું રૂપને કારણે શક્ય બને છે.
બરાબર. સાધન તરીકે નહીં, પણ સાધ્ય તરીકે.
વાહ, આ રૂપની વાત ખરેખર મહત્વની છે. પણ વિવેચનમાં પેલી બીજી એક વૃત્તિ જોવા મળે છે, કર્તાના ઈરાદાને, ઓથર્સ ઇન્ટેન્શનને બહુ મહત્વ આપવાની.
હા, કે લેખક શું કહેવા માંગતા હતા
અને એને જ કૃતિનો સાચો અર્થ માની લેવાનો. જોશી આ વિશે શું કહે છે?
જોશી આને ઇન્ટેન્શનલ ફેલસી કહે છે, એટલે કે કર્તાના આશયના આધારે કૃતિનું મૂલ્યાંકન કરવું એ ભૂલ છે.
શા માટે ભૂલ છે?
કારણ કે કૃતિ એકવાર રચાઈ જાય પછી એ સ્વાયત્ત છે. એનું મૂલ્યાંકન એના પોતાના ગુણદોષ પર થવું જોઈએ, કર્તાના મનમાં શું હતું એના આધારે નહીં.
રસોઈયાનો ઈરાદો ગમે તેટલો સારો હોય, પણ વાનગી તો ચાખીને જ ખબર પડે.
બરાબર, એ જ વાત. લેખકનો ઈરાદો નહીં, પણ કૃતિ પોતે શું કહે છે, કેવું રૂપ ધારણ કરે છે, એ જ મહત્વનું છે.
પણ ઘણા કહેશે કે લેખકનો ઈરાદો જાણવાથી કૃતિ સમજવામાં મદદ તો મળે ને?
મળી શકે, એ વાત સાચી. પણ એ ઈરાદો જ છેલ્લું સત્ય નથી. બની શકે કે લેખક જે કહેવા માંગતા હતા એ કૃતિમાં આવ્યું જ ન હોય.
અથવા કશુંક જુદું જ વ્યક્ત થયું હોય.
હા, એવું પણ બને. કશુંક એવું વ્યક્ત થયું હોય જેનો કદાચ લેખકને પોતાને પણ ખ્યાલ ન હોય. સર્જક પોતે પણ સર્જન કરતા કરતા જ અર્થ સુધી પહોંચે છે.
પેલી નર્તકીની વાત જેવી?
હા, કે જો મને ખબર જ હોત કે મારે શું કહેવું છે તો હું નૃત્ય શા માટે કરત. એટલે કૃતિનું અર્થઘટન અને મૂલ્યાંકન કૃતિ પર, ટેક્સ્ટ પર આધારિત હોવું જોઈએ, કર્તાના ઈરાદા પર નહીં.
આ મુદ્દો તો આજે પણ એટલો જ પ્રસ્તુત લાગે છે. નિબંધમાં એ સમયના નવા સાહિત્યિક મરણોની પણ ચર્ચા છે. અસ્તિત્વવાદ, સરિયાલિઝમ, એબ્સર્ડ.
હા, એ બધાની વાત છે.
જોશી આ નવા પ્રયોગોને કઈ રીતે જુએ છે?
જોશી એ સ્વીકારે છે કે આ નવા વલણો પાછળ બદલાતો જીવન સંદર્ભ, પરંપરાગત મૂલ્યોનું તૂટવું જેવા કારણો છે.
અને એ એમ પણ નોંધે છે કે આ પ્રયોગોમાં ઘણીવાર રૂપની ઉપેક્ષા થાય છે, અર્થને બદલે અનઅર્થ પર ભાર હોય છે.
ભાષા પર અત્યાચાર થાય છે, પ્રસ્થાપિત સૌંદર્યના ખ્યાલોને પડકારાય છે, આ બધું એ નોંધે છે.
પણ એ બધાને વખોડી નથી કાઢતા.
ના, એ કહે છે કે આ બધાને એક જ લાકડીએ હાંકી ન શકાય. વિવેચકે આવા સમયે શું કરવું જોઈએ એ મહત્વનું છે.
શું કરવું જોઈએ?
વિવેચકે અસહિષ્ણુ ન બનવું જોઈએ, પૂર્વગ્રહો છોડી દેવા જોઈએ અને આ નવી રચનાઓને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ.
તરત જ સારું કે ખરાબનું લેબલ માર્યા વગર.
હા, ઉતાવળ ન કરવી, જોવું જોઈએ કે આ રચનાઓ કયા જૂના ખ્યાલો તોડી રહી છે અને શું કંઈ નવું સ્થાપી રહી છે. એમાં કલાત્મક સચ્ચાઈ છે કે ખાલી બળવાનો દેખાડો છે?
પેલું સુઝાન સોન્ટેગનું વાક્ય ટાંકે છે ને,
હા, દેર ઇઝ અ બેડ ટેસ્ટ ઓફ ધ ગુડ એઝ વેલ એઝ અ ગુડ ટેસ્ટ ઓફ ધ બેડ. એટલે કે સારામાં પણ ખરાબ રુચિ હોઈ શકે અને ખરાબમાં પણ સારી રુચિ હોઈ શકે.
વિવેચકનું કામ આ ભેદ પારખવાનું છે.
બરાબર.
આ ચર્ચા આપણને કળા અને અશ્લીલતાના નાજુક મુદ્દા પર લઈ જાય છે. શું કળા ક્યારે અશ્લીલ હોઈ શકે? જોશીનો શું મત છે આના પર?
જોશી ભારતીય રસ સિદ્ધાંતના આધારે દલીલ કરે છે.
એટલે
એમનો મત એ છે કે સાચી કળાકૃતિ કદી અશ્લીલ ન હોઈ શકે.
કેમ?
કારણ કે કળામાં જે સામગ્રી હોય, ભલે તે જાતીયતા જેવી હોય, એના પર સંસ્કાર થાય છે, રૂપ દ્વારા એનું ઉન્નયન થાય છે અને એમાંથી રસાનુભવ જન્મે છે. જો રૂપ સિદ્ધ થયું હોય તો પછી અશ્લીલ ન રહે.
અશ્લીલતાનો આરોપ ક્યારે આવે?
જ્યારે ભાવક કૃતિના સમગ્ર રૂપને માણવાને બદલે ખાલી અમુક ઉત્તેજક ભાગ પર જ ધ્યાન આપે.
અથવા
જ્યારે કૃતિનો હેતુ જ રૂપ બનાવવાનો ન હોય પણ ખાલી વૃત્તિઓને ઉત્તેજવાનો જ હોય.
જેનો ઈરાદો જેવો હોય એને તો કલાત્મકતા નડે.
અને એમણે પણ બહુ મહત્વની વાત પણ કરી છે કે આપણને કળાહીનતા એટલે કે રૂપનો અભાવ એ નથી ઘટકતો, પણ પેલી ભદ્રતાના ઓઠા હેઠળની અભદ્રતા વધારે મોટી અશ્લીલતા છે.
હા, આજના સંદર્ભમાં આ બહુ વિચારવા જેવી વાત છે. તો આ બધી ચર્ચા પછી અંતે સાચો વિવેચક કે સાચો સહૃદય કેવો હોવો જોઈએ?
જો જોશી કહે છે એમ, સાચો સહૃદય તો વિરલ હોય, દુર્લભ.
એના લક્ષણો શું?
એ વર્તમાન સાહિત્ય પ્રત્યે સજાગ હોય, રિફ્લેક્સિવ અવેરનેસ જેને કહીએ, નવા પ્રયોગોનો પ્રચારક ન બને પણ સંભાવથી સમજવાનો પ્રયત્ન કરે,
નિર્ણય આપવામાં ઉતાવળો ન હોય.
બરાબર. દુર્બોધતાના પણ પ્રકાર પારખી શકે, કયું સહજ છે અને કયું જાણી જોઈને કરેલું છે. પરંપરાને જાણે પણ એમાં જડાઈ ન જાય
અને પ્રમાણિક હોય.
હા, સૌથી અગત્યનું.
અને સર્જક પાસે શું અપેક્ષા છે?
સર્જકે પણ ખાલી પ્રેરણા કે પ્રતિભાના જોરે ન રહેવું જોઈએ, એણે બૌદ્ધિક સજ્જતા કેળવવી પડે,
પોતાના માધ્યમ પર, ભાષા પર પ્રભુત્વ મેળવવું પડે.
હા, અને એનામાં એક આંતરિક વિવેચક જાગૃત હોવો જોઈએ. અ ક્રિટિક એટ હિઝ એલ્બો એમ કહેવાય છે ને, જે પોતાની જ રચનાને વધુ સારી બનાવવા સતત પ્રયત્ન કરે.
અને કળાનું અંતિમ કાર્ય શું હાઇડેગરના સંદર્ભમાં?
હા, કળા માત્ર રમત નથી, એ એવું વિશ્વ રચે છે જેમાં માણસ પોતાની જાતને, પોતાના અસ્તિત્વને ઓળખી શકે. કવિતા આપણને પરિચિત દુનિયામાંથી અપરિચિતમાં ધકેલી દે, વિસ્મય જગાડે અને સત્યની શોધ કરવા પ્રેરે.
તો જો આપણે આ નિબંધના મુખ્ય વિચારોને ટૂંકમાં તારવીએ તો, પહેલો, સર્જન અને વિવેચન વચ્ચેનું અંતર ઘટાડવું જરૂરી છે.
બરાબર.
બીજું, વિવેચનમાં કૃતિના રૂપને, એની કલાત્મક સંરચનાને કેન્દ્રમાં રાખવી,
અત્યંત મહત્વનું.
ત્રીજું, કર્તાના આશય કરતા કૃતિ પોતે શું સિદ્ધ કરે છે એના પર ધ્યાન આપવું.
હા, ઇન્ટેન્શનલ ફેલસી ટાળવી.
અને ચોથું, નવા સાહિત્યિક પ્રયોગો પ્રત્યે પૂર્વગ્રહ વગરનો પણ વિવેકપૂર્ણ સંવેદનશીલ અભિગમ રાખવો.
ચોક્કસ. આ ચાર મુદ્દા નિબંધના હાર્દ જેવા છે અને એ બતાવે છે કે જોશી વિવેચનને માત્ર ચુકાદા આપવાનું કામ નથી ગણતા, પણ સર્જન અને ભાવક વચ્ચેનો એક પુલ, એક ગંભીર બૌદ્ધિક પ્રવૃત્તિ ગણે છે.
આપણે 1969માં લખાયેલા નિબંધની વાત કરી રહ્યા છીએ. આજે 50 વર્ષથી વધુ સમય પછી 21મી સદીમાં સુરેશ જોશીના આ વિચારો કેટલા પ્રસ્તુત છે? શું હવે વિવેચનનો અંત આવી ગયો છે?
મને તો લાગે છે કે આજે કદાચ આ વિચારો વધુ પ્રસ્તુત છે.
એમ? કઈ રીતે?
કારણ કે આજે સાહિત્ય અને કળાના સ્વરૂપો જુઓ કેટલા બદલાઈ રહ્યા છે. ડિજિટલ સાહિત્ય છે, વેબ સિરીઝ છે, સોશિયલ મીડિયા પરનું કન્ટેન્ટ છે, એઆઈ દ્વારા બનતી કળા છે.
હા, નવા માધ્યમો અને નવા સ્વરૂપો સતત આવી રહ્યા છે.
તો આ બધાને સમજવા અને મૂલવવા માટે કયા માપદંડો વાપરવા? શું જૂના સિદ્ધાંતો ચાલશે? જોશી જે રૂપની વાત કરે છે એ સિદ્ધાંત આ નવા સ્વરૂપોને સમજવામાં પણ મદદ કરી શકે?
એટલે કે કોઈ પણ કલાકૃતિ, ભલે તે ટ્વિટર થ્રેડ હોય કે વિડીયો ગેમ,
હા, એના ઘટકો કેવી રીતે ગોઠવાયા છે, એ કેવો અનુભવ કરાવે છે, એનું રૂપ કેવું છે, આ પ્રશ્ન તો પૂછી જ શકાય ને.
પણ આજે વિવેચનનું સ્વરૂપ પણ બદલાયું છે. પહેલા યુનિવર્સિટી પ્રોફેસરો કે સાહિત્યિક મેગેઝિનોમાં વિવેચન થતું, હવે
હવે બ્લોગ્સ છે, યુટ્યુબ ચેનલ્સ છે, ગુડરીડ્સ જેવા પ્લેટફોર્મ પર રિવ્યૂઝ છે. આ બધું જ એક પ્રકારનું વિવેચન છે.
અને એ જ આજનો મોટો પડકાર અને પ્રશ્ન છે, ખરું ને?
બરાબર. સુરેશ જોશીએ જે વિવેચનનો અંતનો ભય બતાવ્યો હતો તે કદાચ પેલા પરંપરાગત ગંભીર સૌંદર્યલક્ષી વિવેચનનો અંત સૂચવતો હતો.
પણ વિવેચન ગાયબ નથી થયું.
ના, ગાયબ નથી થયું, પણ એનું સ્વરૂપ બદલાયું છે. સોશિયલ મીડિયા પર અભિપ્રાયોનો ધોધ વહે છે, લાઇક્સ અને શેર્સથી મૂલ્યાંકન થાય છે.
આ નવું સ્વરૂપ વધુ લોકશાહી છે, પણ
શું તે વધુ છીછરું બની ગયું છે? વધુ વ્યક્તિલક્ષી? શું એમાં જોશી જેવી સજ્જતા, નિસ્બત અને રૂપની સમજની અપેક્ષા રાખી શકાય? આ એક મોટો સવાલ છે જેના પર આપણે સૌએ વિચારવું રહ્યું.
ખરેખર તો આજની આપણી આ વિસ્તૃત ચર્ચાનો સાર એ જ છે કે સુરેશ જોશીનો નિબંધ માત્ર એ સમયની ગુજરાતી વિવેચનની સમસ્યાઓ પૂરતો સીમિત નથી.
ના, એ કળા, સર્જન અને આસ્વાદ વિશેના કેટલાક સનાતન પ્રશ્નો ઉઠાવે છે.
રૂપનું મહત્વ, નવા પ્રયોગોને સમજવાની રીત, વિવેચકની જવાબદારી, આ બધું આજે પણ એટલું જ મહત્વનું છે.
ચોક્કસ.
શ્રોતાઓ માટે અંતિમ વિચાર કદાચ એ જ છોડી જઈએ કે શું આપણે એવા સમયમાં જીવી રહ્યા છીએ જ્યાં ગંભીર, ઊંડાણપૂર્વકનું વિવેચન ખરેખર ઓછું થઈ રહ્યું છે અને એનું સ્થાન માત્ર અંગત અભિપ્રાયો અને લોકપ્રિયતાના આંકડા લઈ રહ્યા છે.
સુરેશ જોશીનું કાર્ય આપણને આવા પ્રશ્નો પૂછવા અને સતત વિચારતા રહેવા માટે પ્રેરે છે. તેમની દૃષ્ટિ આજે પણ ઉપયોગી છે. જેમણે આ મૂળ નિબંધ નથી વાંચ્યો તેમને જરૂર વાંચવા જેવો છે.
આ ઊંડાણપૂર્વકની ચર્ચામાં જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
આભાર.
ફરી મળીશું. આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.